ઓમ શાંતિ. ગુડ મોર્નિંગ. 6 ફેબ્રુઆરી 2026 ના રોજના બાપદાદા દ્વારા ઉચ્ચારાયેલા પ્રાતઃ મૂલ્યના મહાવાક્ય છે. મીઠા બાળકો, હમણાં આ ચડતી કળાનો સમય છે. ભારત ગરીબથી સહુકાર બને છે. તમે બાપ પાસેથી સતયુગી બાદશાહીનો વારસો લઈ લો. મીઠા બાળકો, હમણાં આ ચડતી કળાનો સમય છે. ગરીબ ભારત ગરીબથી સહુકાર બને છે. તમે બાપ પાસેથી સતયુગી બાદશાહીનો વારસો લઈ લો. પ્રશ્ન છે, બાપનું કયું ટાઇટલ અર્થાત શીર્ષક શ્રી કૃષ્ણને ન આપી શકાય? ઉત્તર છે, બાપ છે ગરીબ નિવાસ. શ્રી કૃષ્ણને એવું નહીં કહેવાશે, તે તો ખૂબ ધનવાન છે. એમના રાજ્યમાં બધા સાહુકાર છે. બાપ જ્યારે આવે છે તો સૌથી ગરીબ ભારત છે. ભારતને જ સાહુકાર બનાવે છે. તમે કહો છો, અમારું ભારત સ્વર્ગ હતું, હમણાં નથી, ફરીથી બનવાનું છે. ગરીબ નિવાસ બાબા જ ભારતને સ્વર્ગ બનાવે છે. ગીત છે, આખિર વહ દિન આયા આજ. ઓમ શાંતિ. મીઠા મીઠા રૂહાની બાળકોએ આ ગીત સાંભળ્યું. જેમ આત્મા ગુપ્ત છે અને શરીર પ્રત્યક્ષ છે, આત્મા આ આંખોથી દેખાતો નથી, ઇનકોગ્નિટો અર્થાત ગુપ્ત છે. છે જરૂર, પરંતુ આ શરીરથી ઢંકાયેલો છે. એટલે કહેવાય છે આત્મા ગુપ્ત છે. આત્મા પોતે કહે છે, હું નિરાકાર છું, અહીં સાકારમાં આવીને ગુપ્ત બનું છું. આત્માઓની નિરાકારી દુનિયા છે, એમાં તો ગુપ્તની વાત નથી. પરમપિતા પરમાત્મા પણ ત્યાં રહે છે. એમને કહેવાય છે સુપ્રીમ, સર્વોચ્ચ, ઊંચામાં ઊંચા આત્મા, પરેથી પરે રહેવાવાળા પરમાત્મા. બાપ કહે છે, જેમ તમે ગુપ્ત છો, મારે પણ ગુપ્ત આવવું પડે. હું ગર્ભ જેલમાં નથી આવતો. મારું નામ એક જ શિવ ચાલ્યું આવે છે. હું આ તનમાં આવું છું તો પણ મારું નામ નથી બદલાતું. આમના આત્માનું જે શરીર છે એનું નામ બદલાય છે. મને તો શિવ જ કહે છે, સર્વ આત્માઓનો બાપ. તો આપ આત્માઓ આ શરીરમાં ગુપ્ત છો. આ શરીર દ્વારા કર્મ કરો છો. હું પણ ગુપ્ત છું. તો બાળકોને આ જ્ઞાન હમણાં મળી રહ્યું છે કે આત્મા આ શરીરથી ઢંકાયેલો છે. આત્મા છે ગુપ્ત, શરીર છે કોગ્નિટો અર્થાત સાકાર. હું પણ અશરીરી બાપ, ઇનકોગ્નિટો અર્થાત અશરીરી, આ શરીર દ્વારા સંભળાવે છે. તમે પણ ઇનકોગ્નિટો છો, શરીર દ્વારા સાંભળો છો. તમે જાણો છો બાબા આવેલા છે ભારતને ફરીથી ગરીબથી સાહુકાર બનાવવા. તમે કહેશો અમારું ભારત. દરેક પોતાના રાજ્ય માટે કહેશે, અમારું ગુજરાત, અમારું રાજસ્થાન, અમારું કહેવાથી એમાં મોહ રહે છે. આપણું ભારત ગરીબ છે આ બધા માને છે, પરંતુ એમને આ ખબર નથી કે આપણું ભારત સાહુકાર ક્યારે હતું, કેવું હતું. આપ બાળકોને ખૂબ નશો છે. આપણું ભારત તો ખૂબ સાહુકાર હતું. દુઃખની વાત નહોતી. સતયુગમાં બીજો કોઈ ધર્મ નહોતો, એક જ દેવી દેવતા ધર્મ હતો. આ કોઈને ખબર નથી. આ જે વર્લ્ડની હિસ્ટ્રી જિયોગ્રાફી છે આ કોઈ નથી જાણતું. હમણાં તમે સારી રીતે સમજો છો. આપણું ભારત ખૂબ સાહુકાર હતું, હમણાં ખૂબ ગરીબ છે. હવે ફરી બાપ આવ્યા છે સાહુકાર બનાવવા. ભારત સતયુગમાં ખૂબ જ સાહુકાર હતું, જ્યારે દેવી દેવતાઓનું રાજ્ય હતું. પછી તે રાજ્ય ક્યાં ચાલ્યું ગયું આ કોઈ નથી જાણતા. ઋષિ મુનિ વગેરે પણ કહેતા હતા, અમે રચયિતા અને રચનાને નથી જાણતા. બાપ કહે છે, સતયુગમાં પણ દેવી દેવતાઓને રચયિતા અને રચનાના આદિ મધ્ય અંતનું જ્ઞાન નહોતું. જો એમને પણ જ્ઞાન હોય કે અમે સીડી ઉતરતા કળિયુગમાં ચાલ્યા જઈશું તો બાદશાહીનું સુખ પણ ન રહે, ચિંતા લાગી જાય. હમણાં તમને ચિંતા લાગેલી છે. અમે સતુપ્રધાન હતા, ફરી અમે સતુપ્રધાન કેવી રીતે બનીએ? આપણે આત્માઓ જે નિરાકારી દુનિયામાં રહેતા હતા ત્યાંથી પછી કેવી રીતે સુખધામમાં આવ્યા, આ પણ જ્ઞાન છે. આપણે હમણાં ચડતી કળામાં છીએ. આ 84 જન્મોની સીડી છે. ડ્રામા અનુસાર દરેક એક્ટર નંબરવાર પોતપોતાના સમય પર આવીને પાર્ટ ભજવશે. હવે આપ બાળકો જાણો છો, ગરીબ નિવાસ કોને કહેવાય છે? આ દુનિયા નથી જાણતી. ગીતમાં પણ સાંભળ્યું, આખિર વહ દિન આયા આજ, જિસ દિન કા રાસ્તા તકતે થે સૌ ભક્ત. તો ભગવાન ક્યારે આવીને આપણને ભક્તોને આ ભક્તિ માર્ગમાંથી છોડાવી સદગતિમાં લઈ જશે? આ હમણાં સમજ્યું છે. બાબા ફરીથી આવી ગયા છે આ શરીરમાં. શિવ જયંતિ પણ મનાવે છે તો જરૂર આવે છે. એવું પણ નહીં કહેશે કે હું શ્રી કૃષ્ણના તનમાં આવું છું. ના, બાપ કહે છે શ્રી કૃષ્ણના આત્માએ 84 જન્મ લીધા છે. એમના અનેક જન્મોના અંતનો આ અંતિમ જન્મ છે. જે પહેલા નંબરમાં હતા તે હવે અંતમાં છે. તતત્વ હું તો આવું છું સાધારણ તનમાં, તમને આવીને બતાવું છું તમે કેવી રીતે 84 જન્મ ભોગવ્યા છે. સરદાર લોકો પણ સમજે છે. એક ઓમકાર પરમપિતા પરમાત્મા બાપ છે, એ બરોબર મનુષ્યથી દેવતા બનાવવા વાળા છે. તો કેમ નહીં આપણે પણ દેવતા બનીએ? જે દેવતા બન્યા હશે તે એકદમ ચટકી પર છે. દેવી દેવતા ધર્મના તો એક પણ પોતાને સમજતા નથી. બીજા ધર્મોની હિસ્ટ્રી ખૂબ નાની છે. કોઈની 5000 વર્ષની, કોઈની 1250 વર્ષની. તમારી હિસ્ટ્રી છે 5000 વર્ષની. દેવતા ધર્મવાળા જ સ્વર્ગમાં આવશે, બીજા ધર્મવાળા તો આવે જ છે પછીથી. તો દેવતા ધર્મવાળા પણ બીજા ધર્મોમાં બદલાઈ ગયા છે ડ્રામા અનુસાર. પછી પણ આમ બદલાઈ જશે, ફરી પોતપોતાના ધર્મમાં પાછા આવશે. બાપ સમજાવે છે, બાળકો તમે તો વિશ્વના માલિક હતા, તમે પણ સમજો છો. બાબા સ્વર્ગની સ્થાપના કરવા વાળા છે તો અમે કેમ નહીં સ્વર્ગમાં હોઈશું? બાપ પાસેથી અમે વારસો જરૂર લઈશું. તો આનાથી સિદ્ધ થાય છે આપણા ધર્મના છે જે નહીં હશે તે આવશે નહીં. કહેશે પારકા ધર્મમાં કેમ જઈએ? આપ બાળકો જાણો છો, સતયુગ નવી દુનિયામાં દેવતાઓને બહુ જ સુખ હતું. સોનાના મહેલ હતા. સોમનાથના મંદિરમાં કેટલું સોનું હતું. આવો કોઈ બીજો ધર્મ હોતો જ નથી. સોમનાથ મંદિર જેવું આટલું ભારે મંદિર કોઈ હશે નહીં. ખૂબ હીરા જવેરાત હતા. બુદ્ધ વગેરેને કોઈ હીરા જવેરાતના મહેલ થોડી હશે. આપ બાળકોને જે બાપે આટલા ઊંચ બનાવ્યા છે એમની તમે કેટલી ઇજ્જત રાખી છે? ઇજ્જત રખાય છે ને, સમજે છે. સારા કર્મ કરીને ગયા છે. હમણાં તમે જાણો છો સૌથી સારા કર્મ પતિત પાવન બાપ જ કરીને જાય છે. તમારો આત્મા કહે છે સૌથી ઉત્તમથી ઉત્તમ સેવા બેહદના બાપ આવીને કરે છે. આપણને રંકથી રાવ, બેગરથી પ્રિન્સ, ગરીબથી રાજકુમાર બનાવી દે છે. જે ભારતને સ્વર્ગ બનાવે છે એમની હમણાં ઇજ્જત કોઈ નથી રાખતું. તમે જાણો છો ઊંચામાં ઊંચું મંદિર ગવાયેલું છે જેને લૂંટી ગયા. લક્ષ્મીનારાયણના મંદિરને ક્યારે કોઈએ લૂંટ્યું નથી, સોમનાથના મંદિરને લૂંટ્યું. ભક્તિ માર્ગમાં પણ ખૂબ ધનવાન હોય છે. રાજાઓમાં પણ નંબરવાર હોય છે ને, જે ઉચ્ચ પદવાળા હોય છે તો નાના પદવાળા એમની ઇજ્જત રાખે છે, દરબારમાં પણ નંબરવાર બેસે છે. બાબા તો અનુભવી છે ને, અહીંનો દરબાર છે પતિત રાજાઓનો, પાવન રાજાઓનો દરબાર કેવો હશે. પાવન રાજાનો દરબાર કેવો હશે જ્યારે એમના પાસે આટલું ધન છે, તો એમના ઘર પણ એટલા સારા હશે. હમણાં તમે જાણો છો, બાપ આપણને ભણાવી રહ્યા છે. બાપ આપણને ભણાવી રહ્યા છે, સ્વર્ગની સ્થાપના કરાવી રહ્યા છે. આપણે મહારાણી મહારાજા સ્વર્ગના બનીએ છીએ, પછી આપણે ઉતરતા ઉતરતા ભક્ત બનીશું, તો પહેલા પહેલા શિવ બાબાના પૂજારી બનીશું. જેમને સ્વર્ગના માલિક બનાવ્યા એમની પણ એમની જ પૂજા કરીશું. એ આપણને ખૂબ સાહુકાર બનાવે છે. હમણાં ભારત કેટલું ગરીબ છે, જે જમીન 500 રૂપિયામાં લીધી હતી એની વેલ્યુ અર્થાત કિંમત આજે 5000થી પણ અધિક થઈ ગઈ છે. આ બધી છે આર્ટિફિશિયલ અર્થાત બનાવટી કિંમત. ત્યાં તો ધરતીનું મૂલ્ય હોતું નથી. જેમને જેટલી જોઈએ લઈ લે, ઢેરની ઢેર અર્થાત ખૂબ જમીન પડી હશે. મીઠી નદીઓ પર તમારા મહેલ હશે. મનુષ્ય ખૂબ થોડા હશે, પ્રકૃતિ દાસી હશે. ફળ ફૂલ ખૂબ સારા મળતા રહે છે. હમણાં તો કેટલી મહેનત કરવી પડે છે તો પણ અન્ન નથી મળતું. મનુષ્ય ખૂબ ભૂખ તરસમાં મરે છે, તો ગીત સાંભળવાથી તમારા રોમાંચ ઊભા થઈ જવા જોઈએ. બાપને ગરીબ નિવાસ કહે છે. ગરીબ નિવાસનો અર્થ સમજ્યાને, કોને સાહુકાર બનાવે છે? જરૂર જે આવશે એમને સાહુકાર બનાવશે ને. આપ બાળકો જાણો છો, આપણને પાવનથી પતિત બનવામાં 5000 વર્ષ લાગે છે. હવે પછી ફરથી બાબા પતિથી પાવન બનાવે છે, ઊંચેથી ઊંચા બનાવે છે. એક સેકન્ડમાં જીવન મુક્તિ મળી જાય છે. કહે છે, બાબા હું તમારો છું. બાપ કહે છે, બાળકો તમે વિશ્વના માલિક છો. બાળક જન્મ્યો અને વારિસ બન્યો, કેટલી ખુશી થાય છે. બાળકીને જોઈ ચહેરો ઉતરી જાય છે. અહીંયા તો બધા આત્માઓ બાળકો છે. હમણાં ખબર પડે છે કે આપણે 5000 વર્ષ પહેલા સ્વર્ગના માલિક હતા. બાબાએ એવા બનાવ્યા હતા. શિવ જયંતિ પણ મનાવે છે, પરંતુ આ નથી જાણતા કે ક્યારે આપણે ક્યારે આવ્યા હતા. લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું આ પણ કોઈ નથી જાણતું. શિવ જયંતિ મનાવે છે, ફક્ત લિંગના મોટા મોટા મંદિર બનાવે છે, પરંતુ એ કેવી રીતે આવ્યા, આવીને શું કર્યું, કાંઈ પણ નથી જાણતા. આને કહેવાય છે બ્લાઇન્ડ ફેથ, અંધશ્રદ્ધા. તેમને આ ખબર જ નથી કે આપણો ધર્મ કયો છે, ક્યારે સ્થાપન કર્યો. બીજા ધર્મવાળાને ખબર છે બુદ્ધ ક્યારે આવ્યા, તિથિ તારીખ પણ છે. શિવ બાબાની લક્ષ્મી નારાયણની કોઈ તિથિ તારીખ નથી. 5000 વર્ષની વાતને લાખો વર્ષ લખી દીધા છે. લાખો વર્ષની વાત કોઈને યાદ આવી શકશે? ભારતમાં દેવી દેવતા ધર્મ ક્યારે હતો આ પણ સમજતા નથી. લાખો વર્ષના હિસાબથી તો ભારતની આબાદી સૌથી મોટી હોવી જોઈએ. ભારતની જમીન પણ સૌથી મોટી હોવી જોઈએ. લાખો વર્ષમાં કેટલા મનુષ્ય જન્મે, અસંખ્ય મનુષ્ય થઈ જાય. એટલા તો નથી, વધારે જ ઓછા થઈ ગયા છે. આ બધી વાતો બાપ સમજાવે છે. મનુષ્ય સાંભળે છે તો કહે છે, આ વાતો તો ક્યારેય સાંભળી નથી. નથી કોઈ શાસ્ત્રમાં વાંચી. આ વન્ડરફુલ અર્થાત અદ્ભુત વાતો છે. હમણાં આ બાળકોની બુદ્ધિમાં આખા ચક્રનું જ્ઞાન છે. આ અનેક જન્મોના અંતમાં હવે પતિત આત્મા છે. જે સત્તો પ્રધાન હતા સો હવે તમો પ્રધાન છે. ફરી સત્તો પ્રધાન બનવાનું છે. આપ આત્માઓને હવે શિક્ષા મળી રહી છે. આત્મા કાનો દ્વારા સાંભળે છે તો શરીર ઝૂલે છે, કારણ કે આત્મા સાંભળે છે ને. તો બરોબર, આપણે આત્માઓ 84 જન્મ લઈએ છીએ. 84 જન્મમાં 84માં મા બાપ જરૂર મળ્યા હશે, આ પણ હિસાબ છે ને. તો બુદ્ધિમાં આવે છે અમે 84 જન્મ લઈએ છીએ, પછી ઓછા જન્મવાળા પણ હશે. આમ થોડી બધા 84 જન્મ લેશે. બાપ સમજાવે છે શાસ્ત્રોમાં શું લખી દીધું છે તમારા માટે, તો છતાં પણ 84 જન્મ કહે છે. મારા માટે તો અગણિત અર્થાત અસંખ્ય જન્મ કહી દે છે. કણ કણમાં પથ્થર ભીતરમાં ઠોકી દીધા છે. બસ જ્યાં જોઉં છું તું જ તું, કૃષ્ણ જ કૃષ્ણ છે. મથુરા વૃંદાવનમાં આવું કહેતા રહે છે. કૃષ્ણ જ સર્વવ્યાપી છે. રાધા પંથી વાળા પછી કહેશે રાધા જ રાધા. તમે પણ રાધા, અમે પણ રાધા. તો એક બાપ જ બરોબર ગરીબ નિવાસ છે. ભારત જે સૌથી સહુકાર હતું, હમણાં સૌથી ગરીબ બન્યું છે. એટલે મારે ભારતમાં જ આવવું પડે. આ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે. આમાં જરા પણ ફરક નથી થઈ શકતો. ડ્રામા જે શૂટ અર્થાત નિશ્ચિત થયો તે હુબહુ રિપીટ થશે. આમાં પાયનો પણ ફરક નથી થઈ શકતો. ડ્રામાની પણ ખબર હોવી જોઈએ. ડ્રામા એટલે ડ્રામા તે હોય છે હદનો ડ્રામા. આ છે બેહદનું ડ્રામા. આ બેહદના ડ્રામાના આદિ મધ્ય અંતને કોઈ નથી જાણતું. તે ગરીબ નિવાસ નિરાકાર ભગવાનને જ માનશે, શ્રી કૃષ્ણને નહીં માનશે. શ્રી કૃષ્ણ તો ધનવાન સતયુગના પ્રિન્સ અર્થાત રાજકુમાર બને છે. ભગવાનને તો પોતાનું શરીર નથી. એ આવીને આપ બાળકોને ધનવાન બનાવે છે, તમને રાજયોગની શિક્ષા આપે છે. ભણતરથી બેરિસ્ટર વગેરે બનીને પછી કમાણી કરે છે. બાપ પણ તમને હમણાં ભણાવે છે. તમે ભવિષ્યમાં નરથી નારાયણ બનો છો. તમારો જન્મ તો થશે ને. એવું તો નથી સ્વર્ગ કોઈ સમૃદ્ધ, એવું તો નથી સ્વર્ગ કોઈ સમુદ્રમાંથી નીકળશે. શ્રી કૃષ્ણએ પણ જન્મ લીધો છે. કંસપુરી વગેરે તો એ સમયે નહોતી. શ્રી કૃષ્ણનું કેટલું નામ ગવાય છે, એમના બાપનું ગાયન જ નથી. એમના બાપ ક્યાં છે? જરૂર શ્રી કૃષ્ણ કોઈના બાળક હશે ને. શ્રી કૃષ્ણ જ્યારે જન્મ લે છે ત્યારે થોડાક પતિત પણ રહે છે. જ્યારે તે બિલકુલ ખતમ થઈ જાય છે ત્યારે તે ગાદી પર બેસે છે, પોતાનું રાજ્ય લઈ લે છે. ત્યારથી જ એમનું સંમત શરૂ થાય છે. લક્ષ્મી નારાયણથી જ સંમત શરૂ થાય છે. તમે પૂરો હિસાબ લખો છો, આમનું રાજ્ય આટલો સમય, પછી આમનો આટલો સમય. તો મનુષ્ય સમજશે આ કલ્પની આયુ મોટી હોઈ ન શકે. 5000 વર્ષનો પૂરો હિસાબ છે. આ બાળકોની બુદ્ધિમાં આવે છે ને. આપણે કાલે સ્વર્ગના માલિક હતા. બાપે બનાવ્યું હતું, જ્યારે બાપે બનાવ્યું હતું ત્યારે તો એમની આપણે શિવ જયંતિ મનાવી રહ્યા છીએ. તમે બધાને જાણો છો, ક્રાઇસ્ટ, ગુરુ નાનક વગેરે. પછી ક્યારે આવશે આ તમને જ્ઞાન છે. વર્લ્ડની હિસ્ટ્રી જિયોગ્રાફી હુબહુ રિપીટ થાય છે. આ ભણતર કેટલું સહજ છે. તમે સ્વર્ગને જાણો છો બરોબર. ભારત સ્વર્ગ હતું. ભારત અવિનાશી ખંડ છે. ભારત જેવી મહિમા કોઈ બીજાની હોઈ ન શકે. બધાને પતિથી પાવન બનાવવા વાળા એક જ બાપ છે. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લતા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે બાબા. નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, ડ્રામાના આદિ મધ્ય અંતનું જ્ઞાન બુદ્ધિમાં રાખતા બધી ચિંતાઓ છોડી દેવાની છે. એક સત્વ પ્રધાન બનવાની ચિંતા રાખવાની છે. બીજી પોઈન્ટ છે, ગરીબ નિવાસ બાબા ભારતને ગરીબથી સાહુકાર બનાવવા આવ્યા છે. એમના પૂરેપૂરા મદદગાર બનવાનું છે. પોતાની નવી દુનિયાને યાદ કરી સદા ખુશીમાં રહેવાનું છે. વરદાન છે, દિલમાં સદા એક રામને વસાવીને સાચી સેવા કરવા વાળા માયાજીત વિજયી ભવ. દિલમાં સદા એક રામને વસાવીને સાચી સેવા કરવા વાળા માયાજીત વિજયી ભવ. હનુમાનની વિશેષતા દેખાડે છે કે તે સદા સેવાધારી મહાવીર હતા. એટલે પોતે ન બળ્યા, પરંતુ પૂંછડી દ્વારા લંકા બાળી દીધી. તો અહીં પણ જે સદા સેવાધારી છે તે જ માયાના અધિકારને ખતમ કરી શકે છે. જે સેવાધારી નથી તે માયાના રાજને બાળી નથી શકતા. હનુમાનના દિલમાં સદા એક રામ વસતા હતા. તો બાપ સિવાય બીજું કોઈ દિલમાં ન હોય. પોતાને દેહની સ્મૃતિ પણ ન હોય ત્યારે માયાજીત વિજયી બનશો. સ્લોગન છે, જેમ આત્મા અને શરીર કમ્બાઈન છે એમ તમે બાપની સાથે કમ્બાઈન રહો. જેમ આત્મા અને શરીર કમ્બાઈન છે એમ તમે બાપની સાથે કમ્બાઈન્ડ રહો. અચ્છા, ઓમ શાંતિ. આ અવ્યક્ત ઇશારા એકતા સાથે વિશ્વાસની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો. આજની પોઈન્ટ છે, સંગઠનમાં દરેકની વિશેષતાને જોવી, વિશેષતા જ ગ્રહણ કરવી અને કમજોરીઓને ખતમ કરવાનો પ્રયત્ન કરવો, આ જ વિધિ છે એકતાના સંગઠનને મજબૂત કરવાની. જેવી રીતે તમારા બધાનું ઉઠવાનું, બોલવાનું, ચાલવાનું એક જેવું છે, અથવા બધાની એક જેવી વાતો, એક જ ગતિ, એક જ રીત, એક જ નીતિ છે, એવી રીતે જ સંસ્કાર પણ સમાન દેખાય. ભિન્નતા હોવા છતાં પણ એકબીજામાં વિશ્વાસ રાખી બધાના વિચારોને સત્કાર આપો, આ જ એકતાનો આધાર છે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ થેન્ક યુ. ઓમ શાંતિ.